नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोए सवसाहूणम तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके।
अपने सेकंड डार नो पाठ करिए छे, पेज नंबर छे 31, जेनी पासे होय पेज नंबर 31।
ऐसे मिथ्या दृग ज्ञान चरण वश भ्रमत भरत दुख जन्म मरण ताते न को तजिए सुजान सुनति न संक्षेप कहु बखान जीवादि प्रयोजन भूत तत्व सरदेति न माहि विपर्यय त्वचेतन को है उपयोग रूप बिन मूरत चिन मूरत अनु उद्गल न पधर्म अधर्म काल इनते न्यारी है जीव चाल ताको न जान विपरीत मान प्रहरि करे दे हमें निज पिछान सुखी दुखी मैं रंग राव मेरे धन गृह गो धन प्रभाव मेरे सुततीय मैं सबल दीन बेरूप सुभग मूरख प्रवीण तन उपज तपनी उपज जान तन नशत आपको नाशमान गादि प्रयोजन दधे तिन ही को सेवत गिनत जैन शुभ अशुभ बंध के फल मजार रति हरति करे निज पद विसार आत्म हित हेतु विराग ज्ञान ते लखे आपको कष्ट दान रोके न चाह निज शक्ति खोल शिव रूप निराकुलता न जो याही प्रतीति जुत कछुक ज्ञान सो दुखदायक अज्ञान जा इन जुत विषय निमे जो प्रवृत्त ताको जानो नित्या चरित्र नित्यात्वादि निसर्ग जेह अब जे ग्रहित सुनिए सुते जो कु गुरु कु देव कु धर्म सेव पोषे चिर दर्शन मोह एव अंतर रागादिक धरे जे बाहर धन अंबर ते सने दारे कुलिंगले महत भावते कुगुरु जन्म जल उपल नाव जो राग द्वेष मल करमली वनिता गदादि जुत चिन्ह चिन है कुदेव तिन की जुसेव शट करतन तिन भव भ्रमण छेद રાગાદિ ભાવ હિંસા સમે દરવિત ત્રસ્થાવર મરણ કેત જે રહ્યા તિને જાનહુ કુધર્મ તિન શરદે જીવ લહે અશ યા કુ ગૃહીત મિથ્યાત્વ જાન અબ સુન ગૃહીત એકાંતવાદ દૂષિત સમસ્ત વિષયા દિક પોષક અપ્રશસ્ત કપિલાદિરચિત શુદ્ધ કો અભ્યાસ સો હૈ કુબોધ બહુદેન ત્રાસ જો ખ્યાતિ લાભ પૂજાદિ ચા ધરી કરન વિવિધ વિધ આત્મ અનાત્મ કે જ્ઞાન હી તે સબ મિથ્યાચારિત્ર ત્યાગ અબ આત્મ કે હિત પંતલા જગ જાલ બ્રહ્મણ કો દેહુ ત્યા અબ દૌલત નિજ આત્મ સુપાર.
આપણે આ ગાથાનો પાઠ શું કામ કરીએ છીએ? કેમ કે આ જે આ બધી આખી ગાથાઓ છે સેકન્ડ ધાડની 15 ગાથા, એ બધી આપણે યાદ રાખવાની છે. એ યાદ રાખશું ને તો જ્યારે આપણું મગજ શાંત હોય, ક્યારેક કંઈક બીજા કામમાં હોય, બટ વેન વી વોન્ટ ટુ કામ ડાઉન, તો એ યાદ કરીને આપણા પરિણામ શાંત બહુ ઇઝીલી થઈ શકે. આ વાતો આપણા વિચારોમાં રાખશું તો આગળ કંઈ કામ વધશે. ખાલી એક કલાક અઠવાડિયામાં આવીને કંઈ કામ થવાનું નથી. સમજાય છે? ઓકે, નાવ બિફોર વી સ્ટાર્ટ, અવાજ આવે છે પાછળ સુધી? ઓકે, આપણે આજે થોડુંક બેકગ્રાઉન્ડ લેશું કે આજથી આપણે સાત તત્વોનું સ્વરૂપ સમજવાનું છે. તો એ સાત તત્વોનું સ્વરૂપ શું છે, એને કેવી રીતના દ્રવ્ય ગુણ પર્યાય અને આપણે બેઝિક વસ્તુઓ સાથે શું રિલેશન છે, એ થોડુંક જોઈને આપણે આગળ વધશું. તો એના માટે આ બોર્ડ આજે મંગાવ્યું છે. ટુ બિગિન વિથ, આપણે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ જોશું, જે આપણે ઘણી વાર ઓલરેડી જોઈ લીધું છે ક્લાસમાં. ધીસ ઇઝ સપોઝ ટુ બી અ રિવિઝન, રાઈટ? તો ત્રણ શબ્દ છે, દ્રવ્ય, ગુણ અને પર્યાય. આનો શું મતલબ છે કોઈ મને કહેશે શોર્ટમાં? જે આટલા પાઠ છેલ્લી પાઠશાળાઓમાં બેસે છે એને તો ખબર હોવી જોઈએ, આપણે આના ઉપર આખું એક વર્ષ સ્પેન્ડ કર્યું છે. બોલ આર્યન. હા, મીનિંગ એટલે એમ તારા શબ્દોમાં સમજાવ કે શું મતલબ છે. હા, વેરી ગુડ. કોઈ પણ વસ્તુ જે છે, કોઈ પણ સબસ્ટન્સ, મેટર, કંઈ પણ આપણે કહો, દેટ ઇઝ દ્રવ્ય, બરાબર? કોઈ પણ વસ્તુ, જેવી રીતના કે આ પેનમાં જે એટમ્સ અને મોલિક્યુલ, જે પરમાણુ છે, એ પરમાણુ વસ્તુ છે, એ સબસ્ટન્સ છે, એક ફંડામેન્ટલ એન્ટિટી છે, બરાબર? હવે એના ગુણ એટલે એની પ્રોપર્ટીઝ, એને સમજાવવાની પદ્ધતિ, એની ગુણો, આ વસ્તુને એના વિશેષ પ્રોપર્ટીઝ જે હોય એને ગુણ કહેવાય, બરાબર? એટલે એના ગુણો, અને એ ગુણો અત્યારના વર્તમાનમાં કઈ હાલતમાં છે, એની વર્તમાનમાં પર્યાય શું છે, એ વર્તમાનમાં કયા ફોર્મમાં છે, એ એની પર્યાય, બરાબર? આ જે પરમાણુ છે આ પેનમાં, એ વર્તમાનમાં કઈ પર્યાયમાં છે? પેનની ફોર્મમાં છે, રાઈટ? પેનના ફોર્મમાં છે, એ એની પર્યાય છે. એના ગુણો શું છે પેન, એ પરમાણુના? હા, એના કલર, એનો સેન્સ ઓફ ટચ, એની જે શક્તિઓ જે છે એમાં એવી શક્તિ છે કે એમાં કોઈ ને કોઈ કલર હોય, એમાં એવી શક્તિ છે કે એમાં કોઈ ને કોઈ સેન્સ ઓફ સ્પર્શ, કોઈ એની કોઈને સ્પર્શ ગુણ, એના કોઈ તો સ્પર્શની પ્રોપર્ટીઝ હોય એમાં, એ બધી એની પ્રોપર્ટીઝ છે. આ જે બધા ગુણો જે છે એ જનરલ હોય છે, એ સ્પેસિફિક એમ નહીં કહેવાનું કે વ્હાઈટ જે છે એની પર્યાય છે, પણ એનામાં કાંઈ કલર હોય છે એ એનો ગુણ છે. સમજાય છે? આ જે ગુણ જે છે એ એની ત્રિકાળી શક્તિ છે, જે ઓલવેઝ એનામાં રહે છે. હવે એ વ્હાઇટનેસ કાંઈ ઓલવેઝ રહેશે નહીં, એ પરમાણુ અત્યાર અહીંયા છે, પછી અહીંયાથી ખરીને માટીમાં ભળી જશે તો એનો બ્રાઉન કલર થઈ જશે, એ જે માટીનો જે કલર હોય એ, બરાબર છે. તો એ જે એની પણ એનામાં તાકાત જે છે, એની શક્તિ જે છે કે એનામાં ઓલવેઝ કાંઈ ને કાંઈ કલર રહેશે, એ એનો ગુણ છે. એવી જ રીતે આપણે અહીંયા પરમાણુ જોયું, રાઈટ, પરમાણુ. એવી જ રીતે આપણે જીવ અહીંયા જોઈએ છે. આ સાત તત્વોનો જે ટોપિક છે એ આખો જીવને સેન્ટ્રિક છે. આપણે વિશ્વમાં છ દ્રવ્ય જોયા હતા, બરાબર, જીવ, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. હવે એમાંથી મારા માટે પ્રયોજનભૂત અથવા તો મારા માટે વોટ ઇઝ સમરી ફોર મી, એના મારે હવે જાણીને ફાયદો શું, તો એના માટે તેને આપણે જીવને સિલેક્ટ કર્યો, એના પર ફોકસ કર્યું. બાકીના બધા દ્રવ્યને આપણે અજીવમાં નાખી દીધા. સમજાય છે? તો સાત તત્વોમાં કયા તત્વો છે? તો એક તો જીવ છે, એક અજીવ છે, જેમાં બાકીના પાંચે દ્રવ્ય આવી ગયા. અને બાકીની વસ્તુઓ શું છે? તો એ જીવની પર્યાયો છે. આપણે શું કામ વાત કરીએ છીએ? કેમ કે એમ જોવા જઈએ તો વિશ્વના જેટલા બી જીવ છે, બાય ઇટ્સ નેચર, એના સ્વભાવથી તો બધા સમાન છે. જેવો હું છું એવી જ ઓલી કીડી પણ છે ને, એવા જ ભગવાન પણ છે. તો ફરક ક્યાં છે? આપણે આ રિલિજિયન, આપણે આ ધર્મ શું કામ સમજીએ છીએ? કેમ કે ફરક અહીંયા છે, પર્યાયમાં. બધા જીવ દ્રવ્યને શક્તિઓ, એના ગુણો પણ સમાન છે. જીવ બી બધા સિમિલર છે, આઈડેન્ટિકલ છે, આઈ શુડ સે, સિમિલર નહીં, આઈડેન્ટિકલ છે. પણ જે અત્યારના વર્તમાન પર્યાય જે છે, એમાં હું અત્યારના મનુષ્યમાં છું, ઓલી કીડી તીરી અંચમાં છે, ભગવાન છે હવે કોઈ પર્યાયમાં નથી, એ સિદ્ધ શિલા પર બિરાજમાન છે, પ્યોર આત્માના ફોર્મમાં બિરાજમાન છે. એને કોઈ પૂતગલનો અસોસિએશન નથી. જેવી રીતના આપણે બધા શરીર સાથે બંધાયેલા છે, એક કારમાણ શરીર હોય ને એક તેજસ શરીર હોય, એની સાથે આપણે બંધાયેલા છે. આપણે એટલે આ જીવ આ બધા પૂતગલો સાથે બંધાયેલો છે. પણ એ સિદ્ધ ભગવાન છે, એમને કોઈ પૂતગલ સાથે બંધારણ નથી. પ્યોર ઇન્ડિવિજ્યુઅલ જીવ પોતાના નેચરલ ફોર્મમાં ત્યાં બિરાજમાન છે. એને કહેવાય જીવની સ્વભાવ પર્યાય. એની નેચરલ પર્યાય છે એટલે એને કહેવાય સ્વભાવ પર્યાય. આપણે બધા અત્યારના આ પૂતગલ સાથે બંધાયેલા છે, એને કારણે હવે સપોઝ હું અત્યારના મનુષ્ય ફોર્મમાં છું તો મારો આકાર બી મનુષ્ય જેવો છે. કીડી કીડીના ફોર્મમાં છે તો એનો આકાર કીડીના જેવો છે. તો આ બધા જીવો જે જે શરીરમાં છે એનાથી એના એની જે પર્યાયો છે એનાથી ઇન્ફ્લુઅન્સ થઈ શું છે, એની વિભાવ પર્યાય છે. કોઈ બીજું આવીને જીવને ઇન્ફ્લુઅન્સ કરે છે એમ નથી, પણ જીવ ઓટોમેટિકલી પોતાના જ ખરાબ પરિણામોને કારણે, પોતાના જ રોંગ ફોર્મને કારણે વિભાવ પર્યાયમાં આવે છે. તો વોટ આર વી ડિસ્કસિંગ? વી આર ડિસ્કસિંગ પર્યાય ઇન ટુ ટુ ફોર્મ્સ, વન ઇઝ સ્વભાવ અને વન ઇઝ વિભાવ, બરાબર. તો આપણે અહીંયા શું સમરી કાઢી આઉટ ઓફ ધીસ, કે આપણે છ દ્રવ્ય જોયા હતા, જીવ, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, બરાબર. તો આ બધાને તો આપણે અજીવમાં નાખી દીધા. અજીવ તત્વ આ શું છે? આ છ, આ છે દ્રવ્ય. અને હવે આપણે જે લખીએ છીએ શું છે? એ છે તત્વ. દ્રવ્ય અને તત્વમાં ફરક શું છે? બોલો, દ્રવ્ય અને તત્વમાં ફરક શું છે? એનીબડી રેઝ યોર હેન્ડ. આપણે આટલું બધું ભણી ચૂક્યા છે, કમોન, જીલ ટ્રાય. હા, નો સી, જેવી રીતના આપણે એમ કહીએ કે પાર્લામાં કેટલા ઘર છે, કેટલા બિલ્ડિંગ છે, તો આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ છે, ઇટ ઇઝ અ જનરલાઇઝ ડિસ્ક્રિપ્શન, રાઈટ? એને કહેવાય એ દ્રવ્યનો એંગલ છે. દ્રવ્યનો એંગલ જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ યુનિવર્સમાં છ ટાઈપના દ્રવ્ય છે, ઇટ્સ અ જનરલાઇઝ્ડ એંગલ. તત્વ શું છે? ઇટ ઇઝ પર્સનલાઇઝ્ડ એંગલ, કે આ મારું ઘર છે અને આ મારા ઘર નથી. વેન યુ આર ટોકિંગ અબાઉટ યોર હાઉસ, તો બસ આ એક મારું છે, બાકી બધા મારા નથી, બાકી બધાને સાઈડમાં કરો, મારું ફોકસ અહીંયા છે, રાઈટ? એવી જ રીતે અહીંયા હું આ જીવ છું, આ બધું હું નથી, એટલે એને સાઈડમાં કરો. એ એંગલ તત્વનો છે. આ વ્યૂ પોઈન્ટ છે, એક જોવાની એક પદ્ધતિ છે. એકચ્યુઅલી તત્વ ઇઝ અ સબસેટ ઓફ દ્રવ્ય, કેમ કે એક જ વસ્તુને આપણે અલગ એંગલથી સમજાવીએ છીએ, સમજાય છે? પણ અહીંયા આપણે શું કરીએ છીએ કે નાવ આઈ એમ ફોકસ, આઈ એમ નાવ આઈ એમ મી સેન્ટ્રિક, આઈ એમ ઇગો સેન્ટ્રિક. અહીંયા તો એક જનરલ વાત થઈ ગઈ કે ભાઈ છ દ્રવ્ય છે, એના આટલા ગુણો છે, આટલી પર્યાય છે, એક જનરલ આપણે બધું સમજી લીધું. પણ હવે આમાંથી મારા માટે રેલેવન્ટ શું છે એ આપણે અહીંયા તત્વમાં વાત કરીએ છીએ. તો મારા માટે અહીંયા શું રેલેવન્ટ છે કે હું એક જીવ છું, એટલે એક જીવ તો આવી ગયો, આ બાકી બધું અજીવ છે, મારા માટે રેલેવન્ટ નથી, એટલે અજીવમાં નાખીને એને એક કેટેગરીમાં કરી નાખ્યું. હવે એના સિવાય મારે જો ભગવાન થવું હોય, મારે એમના જેવા થવું હોય, તો મારી જે વર્તમાન પર્યાયમાં જે અત્યારના વિકાર જે છે, વિકાર એટલે કે અત્યારના એ સ્વભાવ પર્યાય છે, નેચરલ ફોર્મ છે, અને આઈ એમ નોટ અનનેચરલ ફોર્મ છે, તો મારે એના ફોર્મ સેપરેટ કરવા પડશે ને પહેલા. તો આ જીવમાંથી મેં ફોર્મ્સ કાઢી નાખ્યા, અહીંયા મેં સ્વભાવ પર્યાય કાઢી અને અહીંયા વિભાવ પર્યાય કાઢી, સમજાય છે? તો હવે આ જીવ શું થયું? ધીસ જીવ, લેટ મી પુટ જી જે વન. સો આ જે જીવ છે, ધીસ વન ઇઝ ઇક્વલ ટુ જે વન, આ વાળો પ્લસ એની સ્વભાવ પર્યાય પ્લસ વિભાવ પર્યાય, સમજાય છે? આ બિગર જીવમાંથી મેં એની પર્યાયો સેપરેટ કરી નાખીને આ જે બાકીનું જે દ્રવ્ય ગુણનું એક કોમ્બિનેશન, જેને આપણે ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા ક્યારેક સાંભળ્યું હશે ગુરુદેવના પ્રવચનમાં, દેટ ઇઝ ધીસ જીવ દ્રવ્ય, જીવ તત્વ, સોરી. સમજાય છે? પાછળ સુધી સમજાય છે? દેખાય છે શું લખું છું? ઓકે, આટલું ક્લિયર છે. હવે આપણું આખું ફોકસ આના ડિસ્કશન ઉપર આવશે, સો આઈ એમ ગોઈંગ ટુ ઇરેઝ ધીસ. કોઈને આમાં કઈ ક્વેશ્ચન છે? ઓકે, ઓકે, તો આપણે શું જોયું? સાત તત્વ. સાત તત્વમાં કયા છે? જીવ, આ તત્વ, અજીવ, અત્યારના ખાલી એમ લખું છું, સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય, બરાબર? હવે આ જે સ્વભાવ પર્યાય છે એને કહેવાય છે મોક્ષ. કદાચ શબ્દ સાંભળ્યો હશે બધાએ. મોક્ષનો લિટરલ ગુજરાતી મીનિંગ શું છે? હા, મુકાવવું, એટલે આઈ એમ ડુઈંગ સમથિંગ, બસ એને મૂકી દેવું, મુકાવવું અને છૂટી જવું. તો હવે જે આ જે જીવ છે, ભગવાનના જીવ, એ આપણી જેમ આ સંસારના બંધનથી છૂટી ગયા છે, એટલે એમને કહેવાય છે મોક્ષમાં છે, સમજાય છે? તો આ સ્વભાવ પર્યાય ઇઝ ઇક્વલ ટુ મોક્ષ, ધે આર સિનોનિમસ, એના માટે ખાલી એક બીજું નામ છે, બરાબર? ઓકે, હવે વિભાવ પર્યાય છે ને એ થોડી ટ્રિકી છે, કેમ કે આપણે અત્યારના આપણા બધામાં ઘણા વેરિએશન્સ જોવામાં આવે છે. હા, કોઈ તો સાવ એવા કીડી જેવા સાવ એવા જીવ છે જેને આપણે જીવ માનવા બી તૈયાર નથી. કીડી તો પણ આપણે જોઈ શકીએ છીએ, હલી હરે ફરે છે, એટલે આપણને એમ થાય કે ને આમાં કંઈક છે, કંઈક લિવિંગ એન્ટિટી છે. પણ બીજા હવે આ પ્લાન્ટ્સ છે, અથવા પાણી છે, જમીન છે, અગ્નિ છે, એને તો આપણે જીવ માનવા પણ તૈયાર નથી. કેમ કે સાયન્ટિફિકલી પ્રૂવ નથી થતા. હજી આ પ્લાન્ટ્સમાં તો આપણે જોઈએ છે કોઈ સાયન્ટિસ્ટે પ્રૂવ કર્યું છે, ઇવેન્ચ્યુઅલી બાકીનામાં પણ કોઈને કોઈ પ્રૂવ કરશે. પણ એ બધા જીવો બહુ એવા જગન્ય જીવો છે, એનામાં જ્ઞાન ને બધું બહુ ઓછું થઈ ગયું છે. કમ્પેર ટુ ધેમ દેર આર ઇન બિટવીન જીવો, આ કીડી ને ભમરો ને એટલા એ બધા, અને દેર આર સુપિરિયર જીવો લાઈક મનુષ્ય, લાઈક દેવ નારકી, જે આપણને હમણાં દેખાતા નથી, પણ દે આર ફાઈવ સેન્સ, સંઘની પંચેન્દ્રિય છે, એટલે ફૂલી ડેવલપ્ડ એમ કહી શકાય. હવે એમાં અમુક જીવો એવા પણ છે જે આ ધર્મના માર્ગ ઉપર ચાલે છે અને મોક્ષ તરફ એમના રસ્તામાં છે. જેવી રીતના કે આપણા મુનિરાજ છે, બધા કુનકુંદ આચાર્ય છે, એ બધા રસ્તામાં ઓલરેડી આગળ છે, પણ હજી સ્વભાવમાં પહોંચ્યા નથી, ફૂલ્લી સ્વભાવમાં પહોંચી નથી ગયા, આપણાથી આગળ વધી ગયા છે. એમને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ થઈ ગયું છે, રસ્તામાં આગળ વધી ગયા છે, પણ મોક્ષ સુધી પહોંચ્યા નથી. તો હવે એમને ક્યાં કેટેગરાઇઝ કરવા? બોલો, હવે એમને ક્યાં કેટેગરાઇઝ કરવા? તો એકચ્યુઅલી વિભાવ કરીને જે જનરલ કેટેગરી કરીએ છીએ, ઇટ ઇઝ નોટ કરેક્ટ. એ આપણે ઇનિશિયલ સમજણ માટે ભલે આપણે સમજાવીએ છીએ, પણ સો આઈ શુડ નાઉ બાયફર્કેટ વિભાવ ઇન ટુ ટુ. સંસારી તો બધા જ છે. સંસારી કહેવાય, હા, જે બધા મોક્ષમાં નથી બધા સંસારી. મોક્ષ એટલે કે સિદ્ધ અવસ્થામાં નથી, એટલે અત્યારના અર્યંત અવસ્થામાં સિમંદર ભગવાન બી સંસારી જ છે, પણ એ અત્યારના આપણે સાત તત્વોની વાત કરીએ છીએ, એટલે આઈ એમ ટ્રાઇંગ ટુ કમ ટુ ધોઝ સેવન. હા, બરાબર, આટલું સમજાય છે. એટલે હવે બે માં ફરક પાડ્યો, તો એક તો એવા છે જે અત્યારના મિથ્યાત્વ અવસ્થામાં છે, એટલે કે એ મિથ્યાત્વ શું છે બધું આપણે જોશું અત્યારનું, પણ બેઝિકલી એક તો સાવ સંસારમાં છે અને એક મોક્ષ માર્ગ પર છે. આટલું ક્લિયર છે, બરાબર, ઓકે. હવે આ મોક્ષ માર્ગ પર છે એમાં પણ બહુ બધા વેરિએશન દેખાય છે, કે અમુક તો આપણા ગુરુદેવશ્રી જેવા છે કે જેમને સમ્યક દર્શન તો થઈ ગયું છે પણ હજી મુનિ નથી થયા, બરાબર ને? એટલે મોક્ષ માર્ગની શરૂઆત તો કરી દીધી છે પણ હજી મુનિરાજ સુધી નથી પહોંચી ગયા, અને બીજા જે છે જે મુનિરાજ જેવા આગળ વધી ગયા છે એકદમ. આ તો એક સમજાવવાની પદ્ધતિ છે કે કેવી રીતના આપણે સાતમાં ડિવાઈડ કરીએ છીએ, પણ એકચ્યુઅલી તો છે ને આને મોક્ષ માર્ગને હજી આપણે બેમાં ડિવાઈડ કરી શકીએ. તો એકને કહેવાય સંવર અને એકને કહેવાય નિર્જરા. એ આપણે હવે શું છે થોડીક વારમાં આપણે જોશું, જ્યારે આપણે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર શું છે, સમ્યક દર્શન, મિથ્યા દર્શન શું છે એ જોશું ત્યારે ખબર પડશે. પણ બેઝિકલી એમ સમજો કે મોક્ષ માર્ગમાં એક સંવર એટલે કે જેની શરૂઆત થઈ છે, અને એક જેને શરૂઆતમાં શુદ્ધિની વૃદ્ધિ થઈ છે અને એને નિર્જરા થાય છે, બરાબર છે? હવે એકચ્યુઅલી તો જેને જેને સંવર થાય છે એને નિર્જરા થાય જ છે, દેટ ઇઝ લિટલ ફાઇનર, સૂક્ષ્મ વસ્તુ છે. પણ અત્યારના હું બહુ હાઈ લેવલ સમજાવું છું એટલે કોર્સલી સમજાવું છું, તો એમાં સંવર અને નિર્જર આપણે બે ભેદ પાડીએ છીએ. એવી જ રીતે આ જે વિભાવ પર્યાયમાં જે છે, આ સાવ વિભાવમાં છે, તો એના બી બે ભેદ પાડી શકાય છે. એકને કહેવાય છે આશ્રવ, એકને કહેવાય છે બંધ. આશ્રવ શું છે? જે આપણી જેમ રાગ, દ્વેષ, મોહના પરિણામ કરે છે એ આશ્રવમાં છે. અને બંધ એટલે શું? કે રાગ, દ્વેષ, મોહના પરિણામમાં અટકાઈ રહેવું અથવા તો એમાં કરતા રહેવું, આગળ કરતા રહેવું, એમાં પુણ્યના પરિણામને સારા અને પાપના પરિણામને ખરાબ, એવું ભેદ વિજ્ઞાન, એવું બેમાં બાયફર્કેશન કરીને આપણી જે મિથ્યા માન્યતા છે એને પુષ્ટ કરતા રહેવું, એમાં વધારે ને વધારે ઇન્ક્રીમેન્ટ કરતા રહેવું, એને બંધ કહેવાય છે. આપણે સાત તત્વો ઉપર, સાત ઉપર કેવી રીતના એવા સમજાયું કે એક તો જીવ છે, એક અજીવ છે, પછી મોક્ષ છે, આશ્રવ, બંધ, સંવર અને નિર્જરા છે. આ જીવ અને અજીવ જે છે એ તો બે દ્રવ્ય વસ્તુ છે, એ દ્રવ્ય ગુણ, એ સબસ્ટન્સ છે પોતે, જ્યારે બાકીના પાંચ જે છે એને ફોર્મ્સ છે, એ પર્યાય છે. સમજાય છે? કેવી પર્યાય છે? કે આ બે તો સાવ અશુદ્ધ પર્યાય છે, આ બે જે છે એ પાર્શિયલી શુદ્ધ પર્યાય છે, અને આ છે પૂર્ણ શુદ્ધ પર્યાય છે. એટલે આને શું કહેવાય? અશુદ્ધ પર્યાય, એક દેશ શુદ્ધ પર્યાય, એક દેશ એટલે પાર્શિયલ, અને આને કહેવાય પૂર્ણ શુદ્ધ પર્યાય. સમજાય છે? આ કાઉન્ટિંગ કરવા પડી 1, 2, 3, 4, 5, 6 અને 7. આટલું સમજાયું? ઓકે. થોડુંક આઈ ઇન્ડિકેટેડ, આઈ વિલ કમ ટુ ધેટ. ઓકે, આપણે પહેલા જોયું કે એક છે દ્રવ્ય, એક છે ગુણ અને એક છે પર્યાય. બરાબર, દ્રવ્ય, ગુણ અને પર્યાય. હવે આપણે અહીંયા સ્પેસિફિકલી જીવ દ્રવ્યમાં એનાલિસિસ કરીએ છીએ. તો આપણે જીવ દ્રવ્ય છે, જીવ દ્રવ્યમાં કયા ગુણો છે બોલો? જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય. મેઇન તો રહી ગયો, સુખમાં આવી ગયો. શ્રદ્ધા, શ્રદ્ધા મેઇન ગુણ છે, એ રહી ગયું. હવે આટલા બધા છે, એમાંથી આપણે ત્રણ પર વધારે ફોકસ કરશું અહીંયા. કયા? શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. આ સમજાય છે? આ ત્રણ જીવ દ્રવ્યના ગુણ છે. ગુણ એટલે શું? કે એની શક્તિ છે. એનામાં ઓલવેઝ, જીવ દ્રવ્યમાં ઓલવેઝ એવી તાકાત હોય છે કે એ કાંઈ ને કાંઈ જાણી શકે. ક્લિયર? જીવ દ્રવ્યમાં જાણવાની તાકાત છે. નાઉ વેધર ઇટ ઇઝ એકદમ નાનામાં નાનો નિગોદનો જીવ હોય, એકદમ સૌથી ઓછામાં ઓછું જ્ઞાન જેનામાં હોય ને, તો એનામાં પણ જાણવાની તાકાત તો છે. ભલે એનામાં થોડું જાણવાની તાકાત છે, પણ એ જાણવાની ક્વોલિટી જે છે એનામાં એ ઓલવેઝ છે. અને ઓન ધી અધર સાઈડ બીજું એક્સ્ટ્રીમ શું છે કે સર્વજ્ઞ ભગવાન, સર્વજ્ઞ ભગવાનને કેવળ જ્ઞાન હોય છે. એટલે આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે ત્રણ લોકના આખું વિશ્વ છે એના બધા જ પદાર્થો અને ત્રણેય કાળના ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું જ. આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે આ વોલમાં જેટલા પરમાણુ છે એ પરમાણુનું ભૂત, ભવિષ્ય, વર્તમાનની આખી ટ્રેજેક્ટરી એમના મગજમાં, એમના મગજમાં એટલે કે એમના જ્ઞાનમાં અત્યારના એક સમયમાં બધું એક સાથે જણાય છે. જેવી રીતના સપોઝ કોઈ મૂવી છે ત્રણ કલાકનું, આપણે ગઈકાલે જોયું, હા, તો અત્યારના એની ત્રણે ત્રણ કલાકની સ્ટોરી આપણા જ્ઞાનમાં કેવી એક સાથે આપણને ખબર છે, ખબર છે કે નહીં? કંઈ યાદ નથી કરવું પડતું કે હા પહેલાં ઓલો ડાયલોગ હતો, પછી ઓલો ડાયલોગ હતો, પછી ઓલો, એમ એમાં ઓર્ડર નથી પડતો. આપણને આખી સ્ટોરી એક સાથે યાદ છે કે નહીં? તો આપણું તો જ્ઞાન બહુ ઓછું છે, પણ એ સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન એટલું બધું છે કે આ ત્રણેય લોકના જેટલા પરમાણુ, જેટલા જીવ દ્રવ્ય, જેટલા બધા ને બધા દ્રવ્ય, બધાનું ભૂતમાં અનંતકાળથી લઈને ભવિષ્યમાં અનંતકાળ સુધી બધું જ જ્ઞાન એમને એક સમયમાં એક સાથે ઝલકાય. પણ આ જે જ્ઞાન ઝલકે છે એ તો એમની પર્યાયની તાકાત છે. ગુણમાં શું છે કે બસ એમનામાં શક્તિ છે કે જાણી શકે છે. સમજાય છે? જ્ઞાન ગુણનું ફંક્શન સમજાય છે? ઓકે, શ્રદ્ધા ગુણનું ફંક્શન શું છે? આ જ સત્ય છે. એના કરતા બી વધારે એક મહત્વનું શ્રદ્ધા ગુણનું ફંક્શન શું છે? ટકી રહેવું નથી. પ્રતીતિ પણ સેના વિશે? કોઈ પણ વિષય નહીં, સેના વિશે સાચી પ્રતીતિ? આત્મા ઉપર. શ્રદ્ધા ગુણનું ફંક્શન શું છે? કે હું કોણ છું એ પ્રશ્નનો જવાબ જો તમે તમારી જાતને પૂછો, અને જે આપણા જ્ઞાનમાં એક પિક્ચર ઊભું થાય ને કે ભાઈ હું આ છું, તો એ હું આ છું એમાં મારી જે બિલીફ જે છે, શ્રદ્ધા, બિલીફ, એ શ્રદ્ધા ગુણનું કામ છે. હવે દરેક વિશ્વના દરેક જીવ જોઈ લો, હું એવું માનું છું કે હું કલ્પેશભાઈ છું એવું કોઈ નથી માનતું, બરાબર ને? હું છું એવું બધા માને છે. તો એ સેલ્ફ બિલીફ આપણી ક્યાંથી આવી? એ સેલ્ફ બિલીફ એ આપણા જીવ દ્રવ્યના શ્રદ્ધા ગુણનું કામ છે. ઓલો એક સ્ટોરી આવે છે, ખ્યાલ હોય તો, કે એક બહુ શેઠ હતો મોટો, બરાબર, અને એણે કોઈકને પૂછ્યું કે હવે મરવાનો છે, અત્યારના વેની ઉંમર, આયુષ્ય પૂરું થઈ ગયું છે, તો આવતા ભાવમાં ક્યાં જન્મ થશે એવું એમણે કોઈ જ્ઞાનીને પૂછ્યું. તો એણે કીધું કે તમે તમારા જ ઘરમાં, ગટરમાં એક કોકરોચ થવાના છો. તો એ શેઠ ડરી ગયો. તો એણે એના છોકરાઓને કીધું મરતા પહેલાં કે ભાઈ હું મરું ને અને જો ત્યાં કોકરોચ થાવ ને તો મારે એવા ઓલા ભાવમાં રહેવું નથી, એટલે તું તરત મને આવીને મારી નાખજે, એટલે કોકરોચને મારી નાખજે. હવે એ શેઠ તો મરી ગયો અને ત્યાં કોકરોચ તરીકે ઉત્પન્ન થયો. હવે એના છોકરાઓ એ કોકરોચને મારવા જાય ને તે ગટરમાં અંદર ને અંદર ઘૂસતો જાય, અંદર ને અંદર. શું કામ? કેમ કે હવે એને એવી બિલીફ થઈ ગઈ છે કે ના હું કોક્રોચ જ છું ને આ મને મારી નાખશે, મને મારી નાખશે તો મારું એક્ઝિસ્ટન્સ જ ખતમ થઈ જશે, એટલે પોતાને બચાવવા માટે હજી અંદર ઘૂસે છે. સમજાય છે? આ આપણી દરેક જીવની એવી માન્યતા છે કે હું આ છું, બરાબર, આ શરીર, આ જીવ, આ બધું ખીચડી, અને જો મારું મૃત્યુ થઈ જશે તો મારો જ નાશ થઈ જશે. વેધર વી આર હ્યુમન, વેધર વી આર એનિમલ્સ, કોઈ ડોગ હોય, કોઈ પણ હોય, બધા જીવની આવી માન્યતા જે છે એ માન્યતા એ શ્રદ્ધા ગુણનું કામ છે. હવે ફરીથી એમાં પણ અત્યારના મારી માન્યતા શું છે કે હું મનુષ્ય છું, હું સોમિલ છું, એ પર્યાયમાં આવશે. પણ દરેક જીવમાં એવી શક્તિ હોવી કે પોતાના સ્વભાવ વિશે માન્યતા કરે એ શ્રદ્ધા ગુણનું કામ છે. સમજાય છે? હવે વેન વી સે કે પોતાના વિશે શ્રદ્ધા કરે તો ઓટોમેટિકલી બીજા વિશે બી આવી જ ગઈ ને કે આ હું છું તો આ બધા હું નથી, બરાબર. હવે આ બધા હું નથી તો આ મારું છે, આ મારું નથી, આ એ બધું બી આવી ગયું એક્સટેન્ડેડ શ્રદ્ધામાં. સમજાય છે? તો એમાં સાચું ખોટું કરવું એનાથી આને મિથ્યા શ્રદ્ધા અથવા સમ્યક શ્રદ્ધા નામ અપાય છે. ખ્યાલમાં આવે છે? હવે મિથ્યા શ્રદ્ધાનું જ બીજું નામ મિથ્યા દર્શન છે. આપણે થોડીક વારમાં એ હજી જોશું ડિટેલમાં. અચ્છા, ચારિત્ર ગુણનું કામ શું છે? અચ્છા, શ્રદ્ધા ગુણનું ક્લિયર છે બધાને? કોઈને કઈ ડાઉટ છે? હા, પોતા વિશે શ્રદ્ધા કરવી એ તો શ્રદ્ધા ગુણ નું કામ છે. હવે પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ ત્યાં છે કે હું મારી જાતને આ ભાવ પૂરતી મારી જે લાઈફ છે એટલા પૂરતી હું શ્રદ્ધા કરું છું કે હું આટલો હું આવો છું, એના પછી હું બીજા ભાવમાં જઈશ તો ત્યાં હું મારી જાતને કોકરોચ માની લઈશ કે કાંઈ બી બીજું માની લઈશ, બરાબર છે ને? તો પ્રોબ્લેમ ક્યાં છે કે જો હું કોણ છું એ જ કમ્પ્લીટલી ચેન્જ થઈ જાય છે. જે જે પર્યાય જીવને મળે છે, જીવને એટલે કે આ જીવ શરીર આખું કોમ્બિનેશન થઈને, બીજી સ્ટોરી કે છે કે બે દેવ હતા સ્વર્ગમાં, એમાંથી એક પિગ બની ગયો. તો એને ત્યાં તો અવધિ જ્ઞાન હોય ને, તો 6 મહિના પહેલા ખબર પડી જાય ક્યાં જવાના છે. તો એ બીજા દેવને કહી નહીં જાય કે ભાઈ હું ત્યાં જાઉં એટલે તું મને બચાવજે, કઈક સંબોધવા આવજે. પણ હવે અહીંયા આવ્યો તો એ તો એમાં સેટલ્ડ. જીવને શ્રદ્ધા ગુણની તાકાત તો છે, પણ પ્રોબ્લેમ ક્યાં છે કે જીવ પોતાને જીવ નથી માનતો, પણ એ લાઈફ ફોર્મમાં જે શરીર મળે છે, એ શરીરમાં જે ટેક્સચર છે, સાથે જ્ઞાનનું જે થોડો કે વધારે ઉઘાડ છે, એ બધું મળાવીને એક એવી ખીચડી ઊભી કરી છે, અને એને હું મારું સ્વરૂપ છે એ માને છે જીવ, એને કહેવાય મિથ્યા શ્રદ્ધા. આ મિથ્યા શ્રદ્ધા છે જીવની શ્રદ્ધા ગુણની પર્યાય છે, કેમ કે વર્તમાનમાં છે ને, એને જ કહેવાય મિથ્યા દર્શન. સમજાય છે? હવે આ જીવ પોતાની જાતને જ્યારે જીવ તરીકે માનશે, હવે જીવ તરીકે માનવા માટે આપણું રેફરન્સ પોઈન્ટ શું છે કે કોને જોઈને નક્કી કરીએ કે હા જીવ આવો હોવો જોઈએ અને હું પણ એવો છું? હા, આપણું રેફરન્સ પોઈન્ટ છે સિદ્ધ ભગવાન, કેમ કે એ પ્યોર જીવના ફોર્મમાં છે ને. તો એ પ્યોર જીવ જેવો જીવ હું પણ છું એવા જ સિદ્ધ ભગવાન પણ છે, અને એ પ્યોર જીવ આવા ફોર્મમાં અત્યારના છે, તો એનો મતલબ કે હું પણ એવો છું, નેચરલ ફોર્મ મારું એ છે, મારો સ્વભાવ સિદ્ધ ભગવાન જેવો છે. અને જ્યારે હું મારી જાતને એવું માનીશ તો ત્યારે મને થશે સમ્યક શ્રદ્ધા, અથવા એને જ કહેવાય સમ્યક દર્શન. આ સમજાય છે? શ્રદ્ધા ગુણ નું ફંક્શન સમજાય છે અને એમાં એની પર્યાયો સમજાય છે, એમાં શું સાચું છે શું ખોટું છે એ સમજાય છે. આપણી આગળની બધી જ ગાથાઓ આના ઉપર જ બેસ છે, એટલે આ નહીં સમજાય તો પાછળનું બધું કાંઈ જ નહીં સમજાય. અત્યારનો આપણો આ ક્લાસ છે ને, હું આ ક્લાસ પૂરતો નહીં, આ 10 ક્લાસનું એક રિવિઝન કરાવું છું. આપણે નેક્સ્ટ 10 ક્લાસમાં જે ભણશું એના માટે આ પ્રીફેસ છે, પૂર્વ ભૂમિકા છે. આ નહીં સમજાય તો કાંઈ જ નહીં સમજાય. કોઈને કાંઈ પણ ડાઉટ છે? ઓકે, હવે ચારિત્ર ગુણનું ફંક્શન શું છે? શ્રદ્ધા અને જ્ઞાન તો સમજાઈ ગયા, ચારિત્ર ગુણનું ફંક્શન શું છે? કોઈ બોલે છે? બોલો સાહેબ. સ્વરૂપમાં રમણતા, વેરી ગુડ. સ્થિરતા. સી, ચારિત્ર ગુણનું ફંક્શન શું છે? ચારિત્ર નામ થોડું, આ બધા નામ છે ને થોડા કોમ્પ્લિકેટેડ લાગે, પણ આપણે આપણી ડેઈલી લાઈફમાં છે ને આ બધું આપણે ફીલ કરીએ જ છીએ આપણી જાતે. ઉદાહરણથી સમજાવું છું. સપોઝ આપણે કંઈક પિક્ચર જોતા હોઈએ, કંઈક કામ કરતા હોઈએ, આપણને જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ જો કરતા હોઈએ, સ્પોર્ટ્સ કંઈક રમતા હોય, તો એમાં કેટલા આપણે એનગ્રોસ થઈ જઈએ છે, એમાં કેવા લીન થઈ જઈએ છે, થઈએ છે કે નહીં? હા, દરેકને પોતપોતાના જે ઇન્ટરેસ્ટ હોય એમાં કંઈ પણ લીન થઈ જવાય છે કે નહીં? આ જે લીનતા જે છે, સ્થિરતા જે છે, એ ચારિત્ર ગુણનું ફંક્શન છે. હવે આ તો એક જનરલાઇઝ વાત થઈ ગઈ. એકચ્યુઅલી આપણે આપણા જ્ઞાનમાં વિચાર કરીએ, 5 મિનિટ જો આંખ બંધ કરીને બેસો ને, તો કોઈ પણ એક વસ્તુ ઉપર આપણો વિચાર ચાલે, થોડીક વાર ચાલે, ત્યાં તો કંઈક સડનલી બીજું રિયલાઇઝ થાય ને, વી જમ્પ ઓન ટુ સમથિંગ એલ્સ. બરાબર છે? બધાને અનુભવ હશે. એ બીજી વસ્તુમાં થોડુંક વિચાર કરીએ ત્યાં તો વી જમ્પ ઓન ટુ થર્ડ થિંગ. તો આ જે આપણે એ વસ્તુને જાણીએ છીએ એ તો જ્ઞાન ગુણનું ફંક્શન છે, પણ જે થોડીક વાર સુધી એને જાણતા રહીએ છીએ એ ચારિત્ર ગુણની સ્થિરતા છે. સમજાય છે? હા, સમ્યક દર્શન જે છે, દેટ ઇઝ સાચી શ્રદ્ધા અબાઉટ જીવ, અબાઉટ મી. હવે સાચી શ્રદ્ધામાં દ્રવ્ય ગુણ પર્યાય બધું જ આવી જાય. એકચ્યુઅલી હું કોણ છું? તો હું જીવ છું જેનામાં આવા આવા ગુણો છે અને જેની સ્વભાવ પર્યાય સિદ્ધ ભગવાન જેવી થવાની છે, પણ અત્યારે મારી આવી વિભાવ પર્યાય છે એ આખાનું સ્વરૂપ સમજાઈ જાય એને કહેવાય સમ્યક દર્શન. પણ એમાં હું કોણ છું એવું જે એમ્ફેસિસ જે આપણું આવે ને કે હું આ છું, તો એ ખાલી દ્રવ્ય અને ગુણ જે ત્રિકાળી ભગવાન આત્મા કહેવાય એના ઉપર કે હું આ જ છું, બસ આ પર્યાય જ અત્યારના મારી પ્રેઝન્ટ છે, એ મારી વિકાર પર્યાય છે, દેટ ઇઝ નોટ મી. જેવી રીતના લાસ્ટ ટાઈમ આઈ થિંક એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણને થોડુંક પિમ્પલ જેવું આવે તો આપણે શું કહીએ કે હા ધીસ ઇઝ માય ફેસ, બટ ધીસ ઇઝ નોટ એકચ્યુઅલી મી. આ જે છે અત્યારનો તો વિકાર છે, અત્યારની ટેમ્પરરી છે, પણ વન્સ યુ ટેક ધીસ ઓફ એના પછી જે ક્લીન ફેસ આવે દેટ ઇઝ મી. કરેક્ટ? એવી જ રીતે અત્યારના મને જે ગુસ્સો આવી જાય છે કોઈના ઉપર, અથવા મને બહુ કોઈ વસ્તુ મને આ જોઈએ છે એવી ગ્રીડ આવે છે, મને ઈગો આવે છે કે આ વસ્તુ હું આવો છું આ બાકી બધા આવા છે, આ બધા જે છે ને અત્યારના આપણી ટેમ્પરરી ઇમ્પ્યોરિટીઝ છે, આપણા બધા વિકારો છે. એ વિકારોને જ રાગ દ્વેષના પરિણામ કહેવાય છે. ક્યારેક શબ્દ સાંભળ્યા હશે, આ શબ્દ હું ઇન્ટેન્શનલી એટલે કહું છું કે ગુરુદેવના પ્રવચનમાં કે ક્યાંય જાઓ ને તો આ શબ્દ કાને પડે તો કંઈક મગજમાં ક્લિક થાય. મીનિંગ તો આપણને બધાને ખબર છે, પણ આપણને પ્રોબ્લેમ શું છે કે એ મીનિંગને અને શબ્દોને આપણે કનેક્ટ નથી કરી શકતા. હા, બાકી આપણને બધાને ખબર છે કે બધાને ગુસ્સો આવે છે, રાઈટ? હવે બધાને ઇન્ટરનલ એક એવો પણ ભાવ છે કે મને નો આવવો જોઈએ, બરાબર? તો બધાને ખબર છે કે આપણને જે ગુસ્સો આવે છે એ ખરાબ વસ્તુ છે, અને બધાને એ પણ ખબર છે કે નો આવે એ સારી વસ્તુ છે. તો બસ અહીંયા બી એ જ કહેવાય છે કે જે જીવને એ ત્યાં ખાલી ગુસ્સો ક્રોધ કહેવાય છે, અહીંયા એને દ્વેષ કહેવાય છે. દ્વેષમાં પણ 4 વસ્તુ હોય ને, ક્રોધ માન માયા લોભ. તો અહીંયા એ જ કહે છે કે જે ભગવાન જે છે એ આ 4 વસ્તુથી રહિત છે, એમને ક્યારેય ક્રોધ આવતો જ નથી, એમને ક્યારે રાગ થતો નથી, એટલે એમને વિતરાગી કહેવાય છે. આપણાના મંગલાચરણો વાંચ્યું ને કે તીન ભુવન મેં સાર, આખા ત્રણેય યુનિવર્સમાં સમરી હોય તો શું છે કે ભાઈ વિતરાગી અને વિજ્ઞાનતા, વિતરાગ અને વિજ્ઞાનતા, સમજાય છે? તો એવી જ રીતે ઓકે, હવે આપણે ચારિત્રની વાત કરી કે આપણને કોઈ પણ વસ્તુ જાણવામાં એમાં લીનતા થાય છે, એમાં સ્થિરતા થાય છે, રાઈટ? હવે એનું અને શ્રદ્ધાનું કોમ્બિનેશન કરીએ તો શું થાય કે આ વસ્તુ, હવે સપોઝ મને તાવ આવ્યો તો મારું અટેન્શન એના ઉપર રહે છે કે મને તાવ આવ્યો, મને તાવ આવ્યો, મને તાવ આવ્યો, બરાબર? પણ સાથે શ્રદ્ધામાં બિલીફ શું છે કે ના ના, આ મને સારું નથી, આ મારું નેચરલ ફોર્મ નથી, બરાબર? તો એના માટે આપણું જાણવું શું થાય છે કે મને તાવ આવ્યો, પણ સાથે જે લીનતા થાય છે એમાં એક સાથે ઇમ્પ્યોરિટી પણ છે કે અરે આ તો મારા માટે ખરાબ છે, નો આવવું જોઈએ, નો આવવું જોઈએ, નો આવવું જોઈએ, બરાબર? બધાને ફિલિંગ તો છે કે નહીં આ? હવે એ જે નો આવવું જોઈએ ની ફિલિંગ છે ને, એનો મતલબ જ કે આપણને એના પ્રત્યે અણગમો છે, વી હેવ અ ડિસલાઇક ફોર ઇટ, બરાબર? એ ડિસલાઇકને આમાં દ્વેષ કહેવાય છે, એ ચારિત્ર ગુણની વિકાર પર્યાય છે. ફરીથી આખું કોમ્બિનેશન સમજો, મને તાવ આવ્યો છે, બરાબર? જ્ઞાન ગુણનું કામ શું થાય છે કે ભાઈ જાણે છે કે તાવ આવ્યો છે. જ્ઞાન ગુણ બહુ પ્યોર ગુણ છે, એનું કામ ખાલી જાણીને પતી ગયું, બસ જાણ્યું તાવ આવ્યો છે, એનું કામ પતી ગયું. હવે એણે શ્રદ્ધા ગુણમાં માની રાખ્યું છે, એણે એટલે કે આપણે, કે ભાઈ આ જે તાવ આવ્યો એ મારું નેચરલ ફોર્મ નથી. નેચરલ ફોર્મ મારું શું છે કે હું તો આ શરીર છું, હું તો આમ નોર્મલ ટેમ્પરેચર, એ બી ખોટું જ છે. અને એની ઉપર ખોટામાં ખોટું કે ભાઈ આ તાવ મને ન આવવો જોઈએ, આ મારા માટે સારું નથી. તો જ્ઞાને જાણ્યું, શ્રદ્ધાએ ઓલરેડી બિલીફ તો હતી જ, આપણી માન્યતા તો હતી જ, એટલે ચારિત્રએ શું કર્યું? ચારિત્રએ ત્યાં એમ, ભાઈ આ મારા માટે સારું નથી, ડિસલાઇક, આ અણગમો, આ સારું નથી, એનો મતલબ દ્વેષ. એ જે ડિસલાઇકનું ફિલિંગ છે એ જ દ્વેષ છે. હવે કોઈ વસ્તુ આપણને ગમતી હોય, આઈસ્ક્રીમ છે, રસગુલ્લું છે, કંઈક ભાવતું હોય આપણને, તો જ્ઞાને શું કર્યું? એણે તો જાણ્યું કે ભાઈ હા આવ્યું, એણે તો ઈચ એન્ડ એવરી મોમેન્ટ પર જાણ્યું. વાટકામાં તો ત્યારે જાણ્યું, ચમચીથી લેતા ત્યારે જાણ્યું, મોઢામાં ગયું અને ટેસ્ટ લે ત્યારે એનું કામ ખાલી જાણવાનું જ છે, જ્ઞાનનું, સમજાય છે? શ્રદ્ધામાં તો બેકગ્રાઉન્ડમાં બેઠું જ છે કે ભાઈ મારા માટે આ સારું છે, બરાબર? એટલે ચારિત્ર ગુણનું કેવું પરિણામ થયું કે હા આઈ લાઈક ઇટ, આ સરસ છે, બહુ સરસ છે, રાઈટ? એનું નામ છે રાગ. એને જ જો વધારે ક્લાસિફાઈ કરવું હોય તો અહીંયા બે માં થાય છે, અહીંયા બી બે માં થાય છે. અહીંયા છે ક્રોધ અને માન, અહીંયા છે માયા અને લોભ. જ્યારે આપણને લાઇકિંગ ની ફિલિંગ આવે ને ત્યારે આપણે મેઇનલી વી ગેટ ગ્રીડી અબાઉટ ઇટ, અથવા વી ડુ ઓલ સોર્ટ્સ ઓફ માયાચારી ફોર ઇટ. અથવા તો દ્વેષની ફિલિંગ હોય તો આપણે એને હટાવવા માંગીએ છીએ, અથવા એનાથી દૂર રહીને જો મેં હટાવ્યું, એટલે આ ઈ જાતનું બાયફર્કેશન છે. આ એકચ્યુઅલી મેં આમ ડ્રો કર્યું, પણ આ જે બધું છે ને એ ચારિત્ર ગુણની વિભાવ પર્યાયો છે, આ બધું વિભાવ છે, સમજાય છે? તો સ્વભાવ પર્યાય શું છે ચારિત્ર ગુણની? આ ચારિત્ર ગુણ એનું એક કામ છે કે કોઈ પણ વસ્તુ આપણે જાણીએ છીએ એમાં લીનતા કરી નાખે છે, પણ એ લીનતાની સાથે ઈધર લાઇકિંગ હોય છે અથવા ડિસલાઇક હોય છે, એને ચારિત્ર ગુણની વિભાવ પર્યાય કહીએ છીએ. તો સ્વભાવ પર્યાય શું હશે? વિતરાગતાનો મતલબ શું? મધ્યસ્થતા, વેરી ગુડ. મધ્યસ્થતા એટલે શું? કે આ જે લાઇકિંગ અને ડિસલાઇક જે છે, એક જ્ઞાન ગુણે તો જાણ્યું, શ્રદ્ધાએ બેકગ્રાઉન્ડમાં બિલીફ રાખી હતી, એમાં ચારિત્ર ગુણે પહેલાં તો સ્થિરતા કરી, અલોંગ વિથ દેટ લાઇકિંગ ને ડિસલાઇકિંગમાં ક્લાસિફાઈ કરી નાખ્યું. તો સ્વભાવ પર્યાય શું હોય? સ્થિરતા થવું તો ચારિત્ર ગુણનું ફંક્શન છે, એ તો જીવની નેચરલ પ્રોપર્ટી છે, સ્થિરતા કરવી. પણ જો એ આ રાગ કે દ્વેષ, લાઇકિંગ ડિસલાઇકિંગ વગરની સ્થિરતા હોય તો દેટ ઇઝ સ્વભાવ પર્યાય. રાઈટ, એના વગરની એટલે કે મધ્ય સ્તરે કોઈ પણ વસ્તુ છે તો હા આવી છે, એમાં લાઇકિંગ ન હોય, અને કોઈ ખરાબ વસ્તુ હોય તો બી એવી છે એમાં ડિસલાઇક ન હોય, એને કહેવાય મધ્યસ્થતા, સમતા અથવા તો વિતરાગતા. હવે વિતરાગ નો લિટરલ મિનિંગ શું છે કે જેનો રાગ વીતી ગયો છે, વીતી ગયો એટલે નાશ થઈ ગયો છે. પણ વેન વી સે રાગ, દ્વેષ ઇઝ ઇનબિલ્ટ ઇન દેટ, કેમ કે દ્વેષ ઇઝ વર્સ ને, તો વર્સ પહેલા જ હશે ને પછી આ વાળું જશે. એટલે વેન વી સે વિતરાગ દેટ ઇન્ક્લુડ્સ બોથ. તો વિતરાગતા એ ચારિત્ર ગુણની સ્વભાવ પર્યાય છે. સમજાય છે? હા બોલો, કઈ ક્વેશ્ચન? હા વેરી ગુડ. જેવી રીતના સપોઝ આપણે હમણાં વી વિલ ફિનિશ ધીસ અને વી વિલ ગો ફોર લંચ, રાઈટ, આપણા ઘરે જશું. તો લંચમાં આપણે શું ખાશું? આજે તો સન્ડે છે, રાઈટ, દેર શુડ બી સમ કંઈક, સમથિંગ સ્પેશિયલ ને. વીકેન્ડમાં કંઈક તો સ્પેશિયલ હોવું જોઈએ ને. સ્પેશિયલમાં જેને જે ભાવતું હોય, ભાઈ ઊંધિયું હોય, કંઈક પૂરી કે કંઈક એવું રસ કે કંઈક સરસ મજાનું હોય, તો આપણા આપણા જ્ઞાનમાં, આપણા માઇન્ડમાં આપણે જે આ કંઈક સરસ હોય, એક તો પહેલાં આપણે ડેફિનેશન બનાવી દીધી આપણા જ્ઞાનમાં કે ભાઈ આ વસ્તુ હોય તો એને આપણે સરસ કહેવાનું, અને કારેલાનું શાક હોય તો એને આપણે ખરાબ કહેવાનું, બરાબર? એ તો આપણે શ્રદ્ધામાં ડેફિનેશન આપણા મગજમાં બનાવીને રાખી છે. હવે જ્યારે આપણી પ્લેટમાં એ વસ્તુ આવે તો આપણે કોઈ જે આપણે જેની ડેફિનેશનમાં સારું લખ્યું એને આપણે કેટલું ઇન્ટરેસ્ટથી ખાઈએ, એને કહેવાય રાગ એના ઉપર. અને સપોઝ કારેલાનું શાક કે કંઈ આવી જાય તો કેટલું ડિસલાઇકથી ખાઈએ તો ખરા, પણ ડિસલાઇકથી ખાઈએ, એને કહેવાય દ્વેષ. હવે સપોઝ મારા માઇન્ડમાં કંઈ ડેફિનેશન જ નથી કે આ સારું ને આ ખરાબ, એવું કંઈ છે જ નહીં, ભાઈ જે મળે પેટ ભરવા માટે ખાવું છે, ટેન્શન શું છે? તો જે આવે એને આપણે ઇક્વલ ઇમોશન્સથી ખાઈએ છીએ કે નહીં? જેવી રીતના ગુરુદેવનું એક્ઝામ્પલ લો, એવરી ડે દૂધીનું શાક કોઈ આપે તમને તો કેટલા દિવસ ખાઓ? સમજાય છે? પણ ઈ જે તમે એને લાઇકિંગ કે ડિસલાઇક વગર ખાઓ છો એને કહેવાય સમતા, એને કહેવાય વિતરાગતા. ખ્યાલમાં આવે છે? ફીલિંગ અનુભવમાં આવે છે, આવે છે કે નહીં પાછળથી ભાઈ? સમજાય છે કે નહીં? સમજાયું? ઓકે, તો આપણે અહીંયા વાત શું કરીએ છીએ? આપણે અહીંયા શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ગુણની પર્યાયોની વાત કરીએ છીએ, બરાબર? એ પર્યાયોમાં પણ આપણે મિથ્યા શ્રદ્ધા અને સમ્યક શ્રદ્ધા જોયું, મિથ્યા ચારિત્ર અને સમ્યક ચારિત્ર જોયું. વિભાવ ઇઝ કોલ્ડ મિથ્યા ચારિત્ર. મિથ્યા એટલે રોંગ, એટલું તો બધાને ખબર હશે. સમ્યક ઇઝ રાઈટ. તો વિભાવ ચારિત્ર એટલે મિથ્યા ચારિત્ર, અને સ્વભાવ ચારિત્ર એટલે સમ્યક ચારિત્ર. હવે જ્ઞાનનું રહી ગયું, જ્ઞાનમાં મિથ્યા અને સમ્યક શું હશે? કેમ કે આઈ એમ, હું આ બુકને જાણું છું, તો એમાં ખોટું શું સાચું શું? બુક તો બુક છે, બરાબર ને? હા વેરી ગુડ. કોઈ કહે છે પાછળથી પણ આન્સર? શું કહો છો તમે? ઓકે, હવે આ જ્ઞાનમાં એકચ્યુઅલી અહીંયા લખવું જોઈએ, અહીંયા જગા નથી એટલે અહીંયા લખું છું. જ્ઞાનમાં જે સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન જે છે, દેટ ઇઝ ડિફાઇન્ડ સમ્યક એન્ડ મિથ્યા બેઝડ ઓન ચારિત્ર, શ્રદ્ધાનો સમ્યક અને મિથ્યા. જો શ્રદ્ધામાં સમ્યક શ્રદ્ધા હોય તો ઈ જ વસ્તુને જાણવાને સમ્યક જ્ઞાન કહેવાય, અને જો શ્રદ્ધામાં મિથ્યા શ્રદ્ધા હોય તો ઈ જ વસ્તુને જાણવાને મિથ્યા જ્ઞાન કહેવાય. કેવી રીતના એ સમજીએ? સપોઝ હું મારી જાતને શું માનું છું, શું માનું છું? હું મારી જાતને આ શરીર માનું છું. સપોઝ કે આઈ એમ સોમિલ, આઈ એમ એક્સ હાઈટ ટોલ, હા આટલું મારામાં જ્ઞાન છે, ધીસ ઇઝ મી. સો ધીસ ઇઝ ધ સ્કોપ ઓફ માય શ્રદ્ધા ગુણની પર્યાય, કરેક્ટ? હા, હવે જો અહીંયા પિમ્પલ થાય અને એને હું મારું માનું છું કે નથી માનતો, બોલો? એકચ્યુઅલી નથી માનતો, કેમ કે મારું જે મેં નેચરલ માઇન્ડનું જે એમાં ધીસ ઇઝ એન ઇમ્પ્યોરિટી, કરેક્ટ? હવે એક તો હું જીવ હતો, એ જીવમાં પ્લસ એડેડ રોંગ બિલીફ કે ભાઈ આ શરીરને મેં મારું માની લીધું, અને એમાં ફરીથી એડેડ સેકન્ડ રોંગ લેવલ ઓફ રોંગ બિલીફ કે આ જે છે એ હું નથી. હવે શું થાય છે, હવે એ વખતે જે જાણવાનું થાય છે કે આને હું જાણું છું, આનાથી મને દુઃખ થાય છે, આનાથી મને સારું થાય છે. હવે એક તો આપણે માન્યું છે કે એક તો શરીર જ હું નથી, પ્લસ સેકન્ડ લેવલ ઓફ રોંગ બિલીફ કે આ પિમ્પલ બી મારું નથી. અને જે અહીંયા જ્ઞાન થાય છે તો એ જ્ઞાનને આપણે એમ માને છે કે જો મને દુખે છે, સમજાય છે કે એક તો રોંગ બિલીફ હતી. હવે જે જીવને જીવ વિશે જે થવું જોઈએ એને સમ્યક જ્ઞાન કહેવાય, તો એની બદલે એને પૂતગલ વિશે જે થાય છે અને એને મેં મારું માની લીધું છે એ મિથ્યા જ્ઞાન છે, સમજાય છે. અથવા સેકન્ડ એક્ઝામ્પલ, સપોઝ આ બુક છે, રાઈટ, દિસ ઇઝ સેપરેટ ફ્રોમ માય એન્ટિટી, કમ્પ્લીટલી સેપરેટ એન્ટિટી, નોન લિવિંગ સબસ્ટન્સ, બરાબર, અજીવ વસ્તુ છે, મારાથી ટોટલ સ્વતંત્ર છે. એક તો હું જીવ છું, એને હું મારું સ્વરૂપ ન માનીને મેં મારી જાતને સોમિલ માઈનો છે. એમાં સેકન્ડ લેવલ ઓફ રોંગ બિલીફ કે આ બુક મારી છે, સમજાય છે. હવે આ બુકને જો કલ્પેશભાઈ લઈ જાય તો મને કેટલું દુઃખ થાય કે ભાઈ મારી બુક લઈ ગયા, થાય કે નહીં. હવે છે તો સેપરેટ એન્ટિટી, તો એના ઉપર કોઈનો અધિકાર નથી, પણ એને મેં મારી માની લીધી છે એટલે એના વિષયમાં મને જે જ્ઞાન થાય છે એ મિથ્યા જ્ઞાન છે, સમજાય છે. કેમ કે એ જ્ઞાન શ્રદ્ધાને કારણે મિથ્યા નામ અપાય છે. એકચ્યુઅલી તો ખાલી જાણવાનું કેવું કામ છે, જાણવું ઇઝ એબ્સોલ્યુટલી ન્યુટ્રલ જોબ, કે ભાઈ આ બુક આ નીચેથી ઉપર આવી, આ પાછી નીચે ગઈ, આ અહીંયા લઈ ગયા, આ ત્યાં લઈ ગયા, આ આમ થઈ ગયા. આ યુનિવર્સમાં જે ફિનોમિના થાય છે એને આપણે જાણીએ છીએ, બરાબર, એમાં કંઈ મારું કે કંઈ બીજાનું કે એવું કંઈ છે જ નહીં, એ બધું તો બીજા ગુણોની એન્ટિટીમાં છે. જ્ઞાન ગુણનું કામ ખાલી જાણવું છે, પણ એ જાણવા જાણવામાં શ્રદ્ધાને કારણે આ સારું ને આ ખરાબ, આ મારું ને આ મારું નહીં, એવા જે ભેદ પડે છે એને કારણે જ્ઞાનને મિથ્યા જ્ઞાન નામ અપાય છે, સમજમાં આવે છે. અને એની અગેન્સ્ટમાં જે ભગવાનનું જ્ઞાન છે, ભાઈ ત્રણ લોકમાં એમને તો બધું જણાય છે, હા. હવે બીજા ધર્મમાં કોઈ ભગવાન હોય છે એ તો એમ માને છે કે ભાઈ વિશ્વનું કંઈક સારું બી હું કરું છું અને ખરાબ બી હું કરું છું, તો ભગવાન તો ખરાબ ન કરે, હા. તો ઈ ભગવાનને જો કોઈ વિશ્વમાં કોઈ દુઃખી હોય ને એને કારણે ઈ દુઃખી થાય, તો એનો મતલબ એમનું જ્ઞાન બી સમ્યક જ્ઞાન નથી, એમનું મિથ્યા જ્ઞાન થયું ને. સમ્યક જ્ઞાન તો કેવું હોવું જોઈએ, કમ્પ્લીટલી ન્યુટ્રલ, ભાઈ જે થાય છે એને હું જાણું છું, મારી પાસે જાણવાની તાકાત છે, બરાબર. હવે ક્યાંક તો જાપાનમાં અર્થક્વેક આવે છે અથવા ક્યાંક કંઈ થાય છે, તો એને જે ન્યુટ્રલ ભાવે જાણે છે એમાં કંઈ સારું કે કંઈ ખરાબ નથી માનતા, એને કહેવાય સમ્યક જ્ઞાન. કેમ કે ન એમાં, હવે એ તો કંઈ પર એન્ટિટી છે, એમાં ન કંઈ હું કરી શકું છું કે ન કંઈ મારું છે કે ન કંઈ, ધેર ઇઝ નો કોરિલેશન, કરેક્ટ. હવે એવી જ રીતે આ શરીરની બાબતમાં જ્યારે આપણી એટલી ન્યુટ્રાલિટી થઈ જાય આ શરીરને રિલેટેડ બધી બાબતોમાં, કે આ મારું ઘર ને આ મારું ને એની બાબતમાં જાણવામાં જ્યારે એટલી ન્યુટ્રલ, એટલી સમતા થઈ જાય, ત્યારે જ્ઞાન સમ્યક જ્ઞાન નામ અપાય છે, સમજાય છે. બેઝિકલી જ્યારે શ્રદ્ધામાં સમ્યક શ્રદ્ધા થાય ત્યારે જ્ઞાનને સમ્યક જ્ઞાન નામ અપાય છે. આટલું તો સમજાય, બીજું ભલે કોમ્પ્લિકેટેડ ન સમજાય, આ એક સેન્ટન્સ તો સમજાય. હા, ઇટ અપ્લાયઝ ટુ ચારિત્ર ઓલ્સો ધ સેમ, વેરી ગુડ પોઈન્ટ, કે જ્યારે શ્રદ્ધામાં સમ્યક શ્રદ્ધા નામ થાય છે ત્યારે ચારિત્રમાં પણ પાર્શિયલ અમુક અંશે તમને વિતરાગતા ઉત્પન્ન થઈ જાય છે. એ અમુક અંશે જે વિતરાગતા ઉત્પન્ન થાય છે એને કારણે ચારિત્રને પણ સમ્યક ચારિત્ર નામ અપાય છે. એ સમ્યક દર્શનની જે મોમેન્ટ છે ને એના પછી શું નામ અપાય છે આપણે હમણાં જોશું, જ્યારે આપણે સંવર નિર્જર તત્વની વાત કરશું ત્યારે આપણે જોશું, બરાબર છે. આટલું સમજાય છે, ઓકે ઓકે. હવે આપણે થોડુંક આપણે આજે શરૂ કરીએ સાત તત્વ, સો દેટ યુ ગેટ અ ફીલ કે ભાઈ સાત તત્વ છે શું. આપણે અત્યારના બધું બેઝિક સમજ્યા, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ગુણ એની પર્યાયો એ બધું સમજ્યા, એમાં સાચું ખોટું શું છે એ સમજ્યા. હવે સાત તત્વમાં આવે છે શું, સાત તત્વમાં આવે છે શું, એકચ્યુઅલી મારે આજે પહેલી ગાથા બી શરૂ કરવી હતી પણ આઈ ડોન્ટ થિંક ટાઈમ મળશે. મારે એક સાત તત્વનું ફિલિંગ આપવી છે સો દેટ વેન વી સ્ટાર્ટ ઓલ ધ ગાથાઝ નેક્સ્ટ ટાઈમ તો તમને ખ્યાલ આવે કે કયા ટ્રેક ઉપર ગાડી ચાલે છે. પહેલી ગાથામાં શું કહે છે એક આપણે ગ્લિમ્સ જોઈ લીધે. આપણે ચાર ગતિના દુઃખ ભોગવીને આવ્યા, કરેક્ટ? પહેલી ઢાળમાં ચાર ગતિના દુઃખ ભોગવીને આવ્યા. તો ડૉક્ટર પાસે જઈએ, આપણે ડૉક્ટરને કહે ભાઈ મને પેટમાં બહુ દુખે છે, તો એ કહે છે ઓકે તને પેટમાં દુખે છે એ તો તે જાણ્યું, હવે પહેલાં જાણ કે સેને કારણે દુખે છે. બરાબર, એવી જ રીતે અહીંયા પહેલી ગાથામાં આપણને કહે છે કે ચાર ગતિમાં તમે જે દુઃખ ભોગવીને આવ્યા છો એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રને કારણે ભોગવીને આવ્યા છો. બરાબર છે? અને એના પછી એનેથી છૂટવાનો માર્ગ આપણને બતાવશે. તો છૂટવાના માર્ગમાં શું બતાવશે કે સેકન્ડ ગાથાથી સાત તત્વોનું સ્વરૂપ ચાલુ થશે. મિથ્યા શ્રદ્ધા એ સૌ બધાનો રૂટ છે. એકચ્યુઅલી શું છે, આખો ફ્લો સમજો શાસ્ત્રનો. તમે પહેલી ઢાળમાં આપણને એમ સમજાયું કે ભાઈ જો તમે ચાર ગતિમાં આટલા બધા દુઃખ ભોગવીને આવ્યા છો, હવે સેકન્ડ ઢાળમાં શરૂ કર્યું કે ભાઈ આનું રૂટ કોઝ શું છે અને રૂટ કોઝ સ્ટ્રેટ હવે સાત તત્વ. તો સાત તત્વનું ઇમ્પોર્ટન્સ તમને સમજાય છે. આપણા ધર્મમાં આપણે આટલું બધું કરીએ છીએ. બરાબર, આપણે પૂજા કરીએ છીએ, રોજ સવારના મંદિર આવીએ છીએ, આપણે જપો લેંગો પહેરીએ છીએ, આપણે ઉપવાસ કરીએ છીએ, આપણે ચોવિયાર કરીએ છીએ, આપણે કંદમૂળને બધું નથી ખાતા. હવે મને કે આ ચાર ગતિમાં ફરવાનું કારણ આટલા બધાને ન કહીને સાત તત્વ ચાર ગતિમાં બ્રહ્માનું કારણ છે. આપણા જીવને દુઃખી થવાનું મેઇન કારણ શું છે? તો સાત તત્વની મિથ્યા માન્યતા એ મેઇન કારણ છે. એમ ન કીધું કે ભાઈ તમે ઓનિયન પોટેટોસ ખાઓ છો એટલે તમે દુઃખી છો. પોઈન્ટ સમજાય છે કે હું વાય એમ આઈ સ્ટ્રેસિંગ સો મચ ઓન સાત તત્વ? કેમ કે આપણને પંડિતજી બધેથી છોડાવીને સાત તત્વો ઉપર લઈ આવ્યા કે આની આ વસ્તુની બાબતમાં તમારી જે રોંગ બિલીફ છે, તમારી મિથ્યા માન્યતા છે, એને કારણે તમને લાગી છે ભૂખ પણ તમે ખાવાની બદલે હજી વોક કરવા નીકળી જાઓ, કસરત કરવા નીકળી જાઓ તો શું હાલત થાય? કેમ કે આપણી માન્યતા જ જે રોંગ છે કે ભાઈ આવું સેન્સેશન આપણને થાય તો મારે વોક કરવા જવું, જો એમ આપણે માની લઈએ ભૂખ જેવું સેન્સેશન થાય તો મારે વોક કરવા જવું, જો માન્યતા જ રોંગ હોય તો આપણને કેટલા દુઃખો ભોગવવા પડે. એવી જ રીતે અહીંયા કહે છે કે તમારી સાત તત્વની આ યુનિવર્સનું જે ફંડામેન્ટલ સિસ્ટમ છે એની બાબતમાં તમારી બિલીફ જ રોંગ છે અને એને કારણે તમે ચાર ગતિમાં ભ્રમ્યા કરો છો. બરાબર, આપણે એ જોયું. તો હવે એ સાત તત્વ શું છે? તો સાત તત્વ શું છે? તો ભાઈ આ જે દ્રવ્ય ગુણ પર્યાયમાં આપણે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર જોયા એ ત્રણ ગુણની બાબતમાં જે આપણી મિથ્યા માન્યતાઓ જે છે એ મિથ્યા માન્યતાઓને આપણે જીવ, અજીવ, આશ્રવ અને બંધ આ બે આપણે જોયા કે આ વિભાવ પર્યાય છે, સંવર નિર્જરા આ એક દેશ સ્વભાવ પર્યાય છે અને મોક્ષ આ પૂર્ણ સ્વભાવ પર્યાય છે. બરાબર, તો જે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર આ ત્રણની એટલે આ ત્રણ ગુણની બાબતમાં આપણી જે મિથ્યા પર્યાયો જે છે એને કારણે તમે કોન્સ્ટન્ટલી આશ્રવ બંધમાં જ અટકાયા કરો છો. તમને સ્વભાવમાં કેવી રીતના જવું એ જ ખબર નથી તો પછી તમે મોક્ષમાં કેવી રીતના જશો? અને આમાં અટકાયા રહો છો એનું રૂટ કોઝ શું છે? કે આ જે બે અલગ વસ્તુ છે એને આપણે એક માની લીધા છે કે જીવ હું છું અને અજીવમાં આ શરીર આવી ગયું, આ ઘર મકાન આવી ગયા, આ આકાશ કાળ બધું આવી ગયું, એમાં અમુક અંશે મેં એવું કોમ્બિનેશન કરીને બધી ભૂલો કરી નાખી છે કે જેને કારણે હું આશ્રવ બનમાં જ રમ્યા કરું છું. સમજાય છે? આટલું ક્લિયર થાય છે? આપણો એક ક્વેશ્ચન એક પહેલાં હતો, હવે બીકોઝ ધીસ ઇઝ ધી એન્ડ ઓફ ધ ક્લાસ આઈ એમ ગોઈંગ ટુ આન્સર ઇટ, કે જીવ તત્વ અને જીવ દ્રવ્યમાં શું ફરક છે? આપણે વાત થઈ ગઈ, ફરીથી રિપીટ કરું છું. બોલો, કોઈને યાદ છે કે જીવ આ સાત તત્વો કીધા ને અને એની સામે આપણે છ દ્રવ્ય જોયા હતા કે જીવ છે, પુદ્ગલ છે, ધર્મ અધર્મ આકાશ અને કાળ, તો આ જીવ ને આ જીવમાં ફરક શું છે? હા, વેરી ગુડ. જો ડેફિનેશન થી જોઈએ તો તત્વ, તત્વ એટલે શું? કે ધેટ, તત એટલે ધેટ, અને ત્વ એટલે એનો સ્વભાવ, નેચર. બરાબર, જેની પણ વાત કરતા હોય, સપોઝ આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ માઇક, તો તત એટલે કે માઇક, અને એનું ત્વ એટલે કે એનું માઇકપણું. આનું આ માઇકનો સ્વભાવ શું છે? એનો સ્વભાવ એવો છે કે આ હાર્ડ વસ્તુ છે, એમાં બોલીએ તો મોટેથી અવાજ આવે છે, આ એનો સ્વભાવ. બરાબર, જેવી રીતના કે ગોલ્ડનું કોઈ ઓર્નામેન્ટ હોય તો એનો સ્વભાવ શું છે? તત, એનો સ્વભાવ કે ભાઈ એનું એવી રીતના, એમાં મેલિએબિલિટી ડક્ટિલિટી બધું છે, તો યુ કેન મેક ડિફરન્ટ ઓર્નામેન્ટ આઉટ ઓફ ઇટ. એવી રીતના, એવી જ રીતે જીવ દ્રવ્ય, આ જે જીવ છે એનો સ્વભાવ શું છે? કે જે વિતરાગતા અને વિજ્ઞાનતા છે એનો નેચરલ સ્વભાવ છે. સમજાય છે? તો આ જીવ દ્રવ્યની જ્યારે વાત કરીએ તો એમાં એની સ્વભાવ પર્યાય, વિભાવ પર્યાય બધું એક સાથે આવી જાય, કે જીવમાં કઈ કઈ એબિલિટીઝ છે. આ વિશ્વ, સોરી, આ વિશ્વમાં જે અનંત જીવ છે, તો એ અનંત જીવના કયા કયા કેટલા ગુણો છે, દરેક જીવના કેટલા કેટલા ગુણો છે, અને દરેક ગુણોમાં કઈ કઈ પર્યાયની પોસિબિલિટીઝ છે, એ બધું કોમ્બિનેશન કરીને આપણે જોઈએ ટોટલ પ્રમાણની વસ્તુ, તો એને કહેવાય જીવ દ્રવ્ય. હવે એમાં બી આટલા બધા જીવો છે ને, એ મારા માટે કે બધા જીવ રેલેવન્ટ નથી, મારા માટે મારો જીવ રેલેવન્ટ છે. તો મારા પર્સનલાઇઝ્ડ એંગલથી જીવ તત્વનો શું મતલબ છે? કે આ જીવ, એમાં પણ મારો જે નેચરલ સ્વભાવ, જેવો કે સિદ્ધ ભગવાનનો છે, એ નેચરલ સ્વભાવ વાળો મારો જીવ એટલે કે જીવ તત્વ. સમજાય છે બેમાં ફરક? બરાબર છે. હા, આ જે પર્સનલાઇઝ્ડ મારો જીવ અને એનો નેચરલ સ્વભાવ, અને આ તો બધા જીવ વિશે એક સામાન્ય ડિસ્ક્રિપ્શન આપણે વાત કરીએ, એને જીવ દ્રવ્ય કહેવાય. અચ્છા, બધાને આજના ઓલામાં કઈ ક્વેશ્ચન છે? બધાને સમજાય છે શું વાત ચાલે છે? કોન્ટેક્સ્ટ શું છે ટોપિકનો? હવે આમાં આપણે શું કરશું? જો સેકન્ડ ગાથા આપણે ગ્લિમ્સ વાંચીએ એટલે આપણને ખબર પડશે, પેજ 32 ઉપર છે. હું જો ગાલી ગાતાના શબ્દ વાંચું છું કે જીવ આદિ, જીવ આદિ એટલે સાથે સાથ, જીવ આદિ આજે પ્રયોજનભૂત, એટલે કે પ્રયોજનભૂત એટલે મારું જે ઇન્ટેન્શન છે, મારા માટે જે યુઝફુલ છે, જે મારું પ્રયોજન ઓબ્જેક્ટિવ જે છે, એ પ્રયોજનને ભૂત, એ ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે જે મારા માટે સાધન છે, એવા આ સાત તત્વને શ્રદ્ધે એટલે શ્રદ્ધા કરવી, તિન માહી વિપર્યયત્વ એટલે જેવા છે એના કરતા ઓપોઝિટ, અલગ રીતે માને છે, એને કારણે જીવને મિથ્યા, જે સાત તત્વની મિથ્યા માન્યતા છે, એને કારણે જીવ ચાર ગતિમાં રખડે છે. કોરિલેશન બેકવર્ડ જાય છે કે ભાઈ આ એક લાઈનમાં જીવની ભૂલ કહી દીધી, હવે એની સેકન્ડ લાઈનમાં જીવ તત્વ વિશે શું ભૂલ કરે, હવે ઇન્ડિવિજ્યુઅલ તત્વ વિશે શું ભૂલ કરે છે, એ આગળની ગાથાઓમાં બધું આવશે. તો સેકન્ડ લાઈનમાં શું કહે છે કે ચેતન કો હે ઉપયોગ રૂપ, એટલે જીવનું જાણવાનો સ્વભાવ છે, અને કોઈ મૂર્તિવાળો નથી, એટલે કે આ દેખાય છે એવો નથી. હવે એનું ડિટેલ આપણે જોશું. સમરી શું છે કે જેવું ચેતનનું સ્વરૂપ છે એવું નથી માનતા, અને બીજું માને છે, એ જીવ તત્વની ભૂલ છે. સમજાય છે? આપણે આના વિશે આગળ વધારે ચર્ચા કરશું. બિફોર વી ડિસ્પર્સ, અટેન્ડન્સ પ્લીઝ, વન સેકન્ડ. હા, બોલો બોલો. એ આપણે જેને જ્યારે એક એક તત્વની વાત કરશું ને, એમાં શું રોંગ બિલીફ છે વાત કરશું ને, ત્યારે આપણો વિચારવાનો એંગલ કેવી રીતના હોવો જોઈએ એ પણ વાત કરશું. તો આપણા જીવનમાં એ વિચારવાનો એંગલ આપણે બદલવાની જરૂરત છે. જેવી રીતના કે જીવ દ્રવ્ય, બરાબર, હું મારી જાતને આ જીવ પ્લસ શરીર ને બધું માનું છું. એંગલ શું હોવો જોઈએ કે ભાઈ હું તો જીવ છું, બરાબર, હવે હું બી જીવ છું, ઓલું કીડી પણ જીવ છે, બાકી બધા જીવ છે, કૂતરો પણ જીવ છે, બધા જીવ છે, તો આપણામાં બધા જીવ પ્રત્યે જે ભેદભાવ હોય છે ને એ મટી જશે. હવે આ તો બહુ મોટી મોટી વાત થઈ ગઈ. સૂક્ષ્મમાં જઈએ તો હવે હું ઇન્ડિયન છું, આ પાકિસ્તાની છે, હું જૈન છું, આ હિન્દુ છે, આ મુસ્લિમ છે. આ બધા ભેદ જ્યારે મટીને બધા જીવ એક સમાન જ્યારે આપણને લાગે, એનો મતલબ હવે મારી શ્રદ્ધા સાચી છે. બધા જીવ એક સમાન પ્લસ મારો જીવ સિદ્ધ સમાન. હા, એ તો ચાલશે. જેમ કાર્ય ચાલે, જેમ જોબ ચાલે, બધું એમનું એમ ચાલશે. આપણી વિચાર દ્રષ્ટિમાં ફરક થશે. આપણે કઈ બધું મૂકીને અહીંયા સંન્યાસ લેવાની વાત નથી. જે આપણા આપણા વિશેના વિચારો છે, આપણા વિશ્વ વિશેના વિચારો છે, એ વિચારના એંગલમાં ફરક થશે. અને એ એંગલમાં ફરક થઈને આપણી બિલીફ જ્યારે સ્ટ્રોંગ થશે તો એને કહેવાય સાચી શ્રદ્ધા. સપોઝ હું તમને કંઈક બહુ મસ્ત તમને જમવાનું ભાવે લઈ આવ્યા, કોઈક લઈ આવ્યું, સપોઝ તમારો દુશ્મન લઈ આવ્યો, પછી હું તમને એમ આવીને કહું અરે નહીં ખાવ, આમાં ઝેર છે, બરાબર? તો હિયર ઇઝ અવર પ્રોબ્લેમ, કે તમારી સામે એક વસ્તુ પડી છે પણ તમને એક ઇન્ફોર્મેશન મળી છે કે આમાં પોઈઝન છે, તમે નહીં ખાવ. હવે તમારે તમારી શ્રદ્ધા ચેન્જ કરવાની છે. એકચ્યુઅલી છે એમાં પોઈઝન, તમારે તમારી શ્રદ્ધા ચેન્જ કરવાની છે. તો તમે શું કરશો? સંન્યાસ લઈને બેસી જશો કે ભગવાનની ભક્તિ કર્યા કરશો કે ઉપવાસ કરશો? એકચ્યુઅલી યુ વિલ ટેસ્ટ ઇટ આઉટ ને પોઈઝન છે કે નહીં. તો એમાં શું કરશો ટેસ્ટ? કે ભાઈ એના જે બી સાયન્ટિફિક ટેસ્ટ હશે કે આમાંથી લીધું, જો આમાં કલર ચેન્જ થાય, વોટ એવર, તો પોઈઝન છે. એવું એકચ્યુઅલી એફર્ટ કરીને એવું કરશો ને? એવો જ પ્રોબ્લેમ આપણી સામે અહીંયા છે કે આપણે કંઈક પર્ટિક્યુલર આપણી જાતને માનીએ છીએ કે ભાઈ આ જીવ છે ને આ શરીર છે, બધું કોમ્બિનેશન કરીને આપણે માનીએ છીએ. હવે તમને એક ઇન્ફોર્મેશન મળી કે ભાઈ તું તો જીવ છે, તું શરીર નથી. તો હવે એને આપણા મગજમાં એનાલાઇઝ કરશું ને. અહીંયા કોઈ ફિઝિકલી લેબોરેટરીમાં જઈને કંઈ ટેસ્ટ કરવાની જરૂરત નથી, કેમ કે એ બધા ટેસ્ટના રિઝલ્ટ આપણી સામે છે. હાથ કપાઈ જાય તો એ અલગ થઈ જાય તો બી મારું એક્ઝિસ્ટન્સ મને ખ્યાલ આવે છે કે ના, આઈ એમ સ્ટીલ ધેર. એ હાથ તો અજીવ હતો, એ પતી ગયું, સમજાય છે ને? તો આ બધું ઇવેલ્યુએટ કરીને આપણા મગજમાં જ આજે આપણે ડિબેટ કરશું અંદર અંદર. અને ભાઈ હું જીવ છું એ કોન્ફિડન્સ આપણને જ્યારે આવશે, એને કહેવાય આપણી શ્રદ્ધા સાચી થઈ. ફિઝિકલી કંઈ ચેન્જ કરવાની જરૂરત નથી. સમજાય છે? સમજાય છે? કોઈને આ બાબતમાં ક્વેશ્ચન છે? આ આપણી એક વિચાર દ્રષ્ટિ ચેન્જ કરવાની વાત છે. સમજાય? ચલો આપણે જીનવાણી સ્તુતિ કરીએ, પછી અટેન્ડન્સ કરશું, પછી ડિસ્કસ.
જાવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી માસ્તક નમો સદા દેત હું.